सुधा सुधाकर सुरसरी साधु। सुधा जे अमृत छे ए सुधाकर, सुधा एटले अमृत अने सुधाकर एटले अमर करनार, सुधाकर एटले चंद्र पण एटले अमृत चंद्र, सुरसरी एटले गंगाजी અને સાધ આજે ચાર, એની સાથે ગરલ અનલ કલિમલ સરી ગયા જે સુધા છે એ ગરલ વિષને શાંત કરે છે અને જે સુધાકર અમૃત જે ચંદ્ર છે એ શીતળતા આપે છે, અનલને ગરમીને ટાળી કરે છે અને જે સુરસરી એ ગંગા કલયુગના પાપોને શાંત કરે છે અને સાધુ વ્યાધિ ઉપાધિ દૂર કરે છે। ગુરુ કેટલો સરસ ભાવ આપ્યો છે, ભવરોગ વૈદ્ય, એટલે સાધુ અને વૈદ્ય અને અહીંયા ગાડી વ્યાધિ વ્યવસ્થા છે। જન્મના રોગોને જે ટાળી શકે, જન્મના રોગને, શરીરના રોગને નહીં, શરીરના રોગને માટે ડાક્ટરો ઘણા છે, પણ જે ભવરોગ છે એને દૂર કરનાર છે કોઈક સંત, કોઈ સાધુ સદગુરુ। તો આખી ચોપાઈની અંદર ચાર સંબોધ ઉલ્લેખ કર્યા છે અને ચારના કાર્ય શું છે એ પણ જણાવી દીધું, એટલે પરિચય કરાવ્યો, અમૃતનો પરિચય કરાવ્યો કે ગરલ વિષ્ણુનો નાશ કરે છે, ચંદ્રનો પરિચય કરાવ્યો કે શીતળતા આપે છે, ગરમીને નાશ કરે છે, સુરસરી કલિમલ ગંગા એ કલિયુગના પાપોને ધોવે છે અને સાધુ એ બસ આપણા જીવનનો જે જન્મ મરણનો રોગ છે, ભવરોગ, જન્મવું ને મરવું, મરવું ને જન્મવું, વિચારો પણ જન્મ્યા કરતા હોય છે મનમાં, એ મનના વિચારોનું ઔષધ પણ સંત છે। મનના વિચારોને બદલી નાખવા, એમાં પરિવર્તન લાવી દેવું, મનના વિચારોને શાંત કરવા, વિકૃતિઓને શાંત કરવી, એટલે સાધુને અહીંયા ગાડી વ્યાધિની સાથે કે વ્યાધિ મટાડનાર સંત છે। જો ન હોતે સંત તો આ સંસાર જરી જરી મર જાત, બળી બળીને મરત નહીં, બળતા બળતા જીવવું પડે। મરી ગયેલા તો સારું, છૂટી ગયા, પણ છૂટાય નહીં ને હળગાય, માણસ હળગતો જ રહે, હળગતો જ રહે। સ્મશાનની ચિતા તો સારી કે પૂરું થઈ ગયું, પણ ચિંતાની ચિતા છે ને એ જીવતાને જ બાળ્યા કરે, હળગાયા જ કરે। તો જે સંત છે એ ચિત્તની ચિતાને ઠારે છે। નટપુર ગામે ડેરી તમારી, ચિત્તની ચિતાને ઠારી, તો ત્યાં આગળ સાધુ શબ્દ ત્યાં શોભે કે જે ચિત્તમાં બળતું હોય અને ધીમું બળે અને વધારે લેજત આપે નહીં, ધીમી બળે અને વધારે લેજત આપે, પણ ધીમી બળે ને વધારે દુખી કરે, એનું નામ સિગારેટ નહીં, હા, ધીમે ધીમે બાળે ચિંતા અને વધારે દુખી કરે। તો એ જે વ્યાધિ છે એ વ્યાધિ સદગુરુ એને મટાડે છે, એનો નાશ કરે, એને શાંત કરે છે। આવા ભાવ સાથે કહ્યું કે આમ વિષ વિષ, અગ્નિ, કલિયુગના પાપ અને વ્યાધિ આ બધા દુઃખ આપનાર છે અને એની સામે આ બધા દુઃખ મટાડનારા છે કોણ? સુધા, સુધાકર, સુરસરી, સાધુ. તુલસીજી તો આપણને પરિચય કરાવી રહ્યા છે સારા નરસાનો. અને કવિ તરીકે જયારે બધાનું કહેવા જ બેઠા છે ને ત્યારે બહુ સરસ રીતે એનું પૃથક્કરણ એનાલિસિસ કરી રહ્યા છે કે જો આ આ છે ને આ આ છે. હવે તુલસીજીને આ બધાની સાથે શો મતલબ હતો કે રામ કથા લખવી હતી અને આ બધાને આગળ પણ આગળ રાખવા પડે. વરઘોડો સ્વભાવો હોય તો આગળ બધાને ગોઠવવા પડે. એમ તુલસીજીને ભગવાનની કથાને શોભાવવી છે એટલે આ બધાને આગળ કરી અને પાછળ ભગવાનની કથા મૂકી છે. જુઓ ને શરૂઆતની અંદર જ કેટલી બધું મૂક્યું છે. શંકર વિવાહ મૂક્યો, કલહ પણ બતાવ્યો અને કઈ આપઘાત આજે જ થાય છે તે દાડે થતા હતા યુગો પહેલા કે સતીને આત્મહત્યા કરવી પડી. તો આ બધી જ પરિસ્થિતિ સમાજનું દર્શન એ આપણને જ્યારથી તમે વેદો કે ઉપનિષદો પુરાણો વાંચો તો એની અંદર જે તે સમયના સમાજનું દર્શન કરાવે છે. તુલસીજીએ પણ માનસની રચના કરી અને એની અગાઉનું જે હતું એ અને પોતાના સમયનું જે કઈ વાતાવરણ હતું એ બધાને આમાં સમાવ્યું છે, સજાવ્યું છે. એટલે આ બધા જ પરિબળો વધતા ઓછા પ્રમાણમાં, ચાહે સતયુગ હોય કે ચાહે કલયુગ હોય, વધતા ઓછા પ્રમાણની અંદર તો રહેવાનું છે માણસના જીવનની અંદર. પણ ભજન કરતો હોય, સાધુતા હોય તો આ બધી વિકૃતિઓ થોડી થોડી કચરા જેવી હોય, પણ જે દુષણોના ઉકરડામાં જ ભરે રહેતો હોય એને આ બધું કઈ હોધવા જ ના જવું પડે, ત્યાં ત્યાં જ હુતા હુતા જ મળી રહે બધી જ ઉપાધિઓ, બધા દુર્ગુણો. પણ તુલસીજીએ બધા એને ન્યાય આપ્યો. જેમ ઘરમાં અવસર લઈને બેઠા હોઈએ ને, ગમતા ને ના ગમતા બધા સગા સંબંધીઓને કંકોત્રી તો લખવી જ પડે ને બોલાવાય પડે અને તેડાવાનું. તો આમ અહીંયા તુલસીજીએ પણ આ બધાને આમંત્રિત કર્યા કે ભાઈ તમે આવો મારા ઘર, મારા જીવનના આંગણે એક પ્રસંગ છે, હું ભગવાનના ચરિત્રને અહીંયા આગળ લખવા બેઠો છું, તમે બધા આવજો અને બધાએ મને સાથ આપજો, જમજો, માલજો પણ ઉપાધિ કરશો નહીં. તો એમ અહીંયા આ બધાને યાદ કરી લીધા તુલસીજી, એક બધા આવજો પણ શાંતિથી આવજો, ઘરનું આંગણું અને અવસર શોભાવજો અને જમી જજો. તો સુધા, સુધાકર, ગરલ અને કલિમલ આ બધાને સાથે મૂકીને લીધા કે બધા શાંતિથી આવજો, કે ગુણ અવગુણ જાનત સબ, બધા સમજે છે. આપણે નોતરતા પહેલા સમજીએ કે આવો છે, પણ નોતરવો તો પડે જ. ગુણ અવગુણ જાનત સબ કોઈ, બધા જાણે કે આવા સ્વભાવનો છે, એને છંછેડવાનો નહીં. આવીને જમીન જતો રે ને બહુ થઈ ગયું એમ કરીને એને સંભાળ. જો ના સંભાળ્યો હોય તો ત્યાં બેઠો બેઠો તમારો અવસર પાર ના ઉતરવા દે. તો તુલસીજી પણ આ બધાના ગુણ અવગુણ સદગુણ બધું જ સમજે છે, જાણે છે, પણ છતાં જો જે નીક ભાવ તે સોઈ, જેને જેવું ગમતું હોય, ભૂંડ હોય ને ઉકરડો જ ગમે ને, એ કઈ સારી વસ્તુ સુગંધી લેવા જાય, જો જે ભાવ નીક તે સોઈ, જેને જેવું ગમે સારું લાગે ત્યાં ઘડી પહોંચી જાય. પણ તુલસીજીએ કહ્યું કે તમે આવો, તમને ગમે એવું લઈને આવજો, પણ બીજાને ખોટું લાગે એવું કરીને એ જોડે ના લેતા આવશો અને એવું કરીને જશો નહીં. નીક બધાને ગમે એવું એ પ્રમાણે જ લાવજો. જો જે ભાવ જેને જેને જે ગમે એ ભાવ લઈને આવજો અને એ જ તમારું ભલું, ભલે ને પછી તમે વધતું ઓછું લાવો, પણ બધો પ્રસંગ વ્યવસ્થિત રીતે સજાવ્યો હોય ને બધી સુવિધાઓ હોય. પેલો દુર્જન આવે ખરો, પણ કશું એવું બોલવા જેવું મળે જ નહીં, ચૂપ થઈને પાછો જતો રે છાનો માનો. જો જય ભાવ નીક તે સોઈ, ભલો ભલાઈ પેલ હોય. ગુણ અવગુણ બધા જાણે કે આવ્યો છે, પણ જો સારું છાનો માનો જમીન ગયો ને અવસર ને નિરાશ થઈ ગઈ. જે ભાવે તે નીક સોઈ, તમે બહુ સારા છો જાઓ. તો આમ સદભાવ પૂર્વક તુલસીજીએ બધાને, સજ્જન અને દુર્જન, સંત અને અસંત, ઝેર અને અમૃત, બધાને બોલાવ્યા, બધા આવજો. ભીક તો લાગે કે કંઈક આડો ના ફાટે, વાર ના લાગે, જમાઈ હોય ને કઈક સહેજ સહેજ અડચણ ઉભી, કઈક સહેજ કરવું તો આખો અવસર રોળી નાખે. મને આમ કહ્યું હતું ને, લે એટલે બધાથી સાવધ રહેવું પડે. બધાને બોલાવવાના ખરા અને બધાને સાચવીને સાવધ રહેવાનું ખરો. આ પ્રમાણે તુલસીજીએ માનસનો અવસર પોતાના જીવનની અંદર છે કે આજે એ અવસર 500 વર્ષે આપણે સૌ ઉજાગર તરીકે એને અનુભવીએ છીએ, એને અનુસરીએ છીએ. પણ એ અવસર માટે કેટલા સાવધ રહ્યા હશે તે વખતે, રચના વખતે, તે આજે 500 વર્ષ પછી એ માનસ પણ ઉજાગર છે.